મારી વાત શરૂ કરું, મૂળ સબ્જેક્ટ પર આવું એ પહેલા બરોબર 3 નો ટકોરો થયો છે, 4 ના ટકોરે ગઝલમાંથી આપણે ફરી પાછા પન્નાબેનને માણીશું. મારા મૂળ વિષય ઉપર આવું એ પહેલા હું ગઝલમાંથી શું પામ્યો છું અને હું શું મેસેજ આપવા માંગુ છું એની વાત એ પણ ગઝલમાં જ કહીશ. આશ્ચર્ય હોય આંખ, અધર પોતે ગીત હોય. આશ્ચર્ય હોય આંખ, અધર પોતે ગીત હોય, ભીતર પ્રસન્નતાથી ભરેલું અમિત હોય. માંગણી છે, પ્રાર્થના છે પ્રીતમ પરમાત્મા પાસે. આશ્ચર્ય હોય આંખ, અધર પોતે ગીત હોય, ભીતર પ્રસન્નતાથી ભરેલું અમિત હોય. કલ્પું છું એવી દુનિયા જ્યાં અવતરતા જન્મને, કલ્પું છું એવી દુનિયા જ્યાં અવતરતા જન્મને ધર્મો પસંદ કરવાની રમણીય રીત હોય. કલ્પું છું એવી દુનિયા જ્યાં અવતરતા જન્મને ધર્મો પસંદ કરવાની રમણીય રીત હોય. જીવી રહ્યો છે એવું પળો આપણો પ્રણય. શેર પે તવજો ચાહુંગા, પર અગર વાત પહોંચે આપ તક તો પૂરે સદન કા આશીર્વાદ ચાહતા હું કે જીવી રહ્યો છે એવી પળો, જીવી રહ્યો છે એવી પળો આપણો પ્રણય. ખુદને હું હારી જાઉં અને મારી જીત હોય. જીવી રહ્યો છે એવી પળો આપણો પ્રણય. ખુદને હું હારી જાઉં અને મારી જીત હોય. રામભાઈ તમે વાત કરી હમણાં એના સંદર્ભમાં કહું છું કે મારા વિશે અશુભની ઈચ્છા કરે છે, જે મારા વિશે અશુભની ઈચ્છા કરે છે જે મારા તરફથી એને દુઆ હોય, સ્મિત મારા વિશે અશુભની ઈચ્છા કરે છે જે મારા તરફથી એને દુઆ હોય, સ્મિત હોય અને ધાગા ગણતરીના ન કદી પણ પહેરીએ. 7 અને 4 આપણે જે ધાગા ગણીએ છીએ, ધાગા ગણતરીના ન કદી પણ પહેરીએ. માનવતા માત્ર આપણું યજ્ઞોપવિત હોય. ધાગા ગણતરીના ન કદી પણ પહેરીએ, માનવતા માત્ર આપણું યજ્ઞોપવિત હોય. હવે મારી મૂળ વાત પર આવું તો ગુજરાતી ગઝલ ઉર્દુ ગઝલથી પ્રેરિત થઈ અને અવતરી 19મી સદીના 9મા દાયકામાં. ગુજારે જે શિરે તારે જગતનો નાથ, તે સહેજે બાલાશંકર પહેલી ગઝલના રચયિતા. એ પહેલા નર્મદે રેખતા લખ્યા છે, દયારામમાં ગઝલની પાનીમાં ગઝલના છંદમાં કવિતાઓ મળે છે, પણ રેખતાના ફોર્મમાં લખાયેલા હોવાથી, એટલે કે પરમાત્માની પ્રશસ્તિના ફોર્મમાં લખાયેલા હોવાથી કદાચ એને ગઝલનું રેકગ્નિશન નહીં મળ્યું હોય. પરંતુ પહેલી ઓફિશિયલ ગઝલ એ આ 19મી સદીના 9મા દાયકામાં પન્નાબેન લખાઈ કે ગુજારે જે શિરે તારે જગતનો તાજ, તે સહેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. આ પહેલી ગઝલ. એ પછી કેવા તંદુરસ્ત અને કલમ દુરસ્ત કવિઓ ગઝલને મળ્યા, એમાં રાજવી ભૂલા પડ્યા અને રાજવીએ કેવો વિલાસ ગઝલને આપ્યો કે હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારા હો.
વાહ વાહ વાહ
રામભાઈ, હમે આ હ અને બદલે જે હ છે ને એના ઉપર વારી જવાનું મન થાય. બનાવટ હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારા હો, ત્યાંના ભૂતને ગાઈ જગાવી ખેલનારા હો.
વાહ વાહ વાહ.
તો બાળાશંકર ગુજરાતી પ્રથમ ગઝલના રચયિતા, કાવ્ય શિરોમણી કલાપી અને ગઝલ સમ્રાટ શૈદાએ ગઝલને યુવાની ધરી. અમૃત ઘાયલ, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, ગની દહીવાળા, બરકત વિરાણી બેફામ અને મરીઝ થકી ગઝલે શૃંગાર પહેર્યા. આદિલ મંસૂરી અને મનોજ ખંડેરિયા થકી ગઝલ નવપલ્લવિત થઈ અને કૈલાસ પંડિત અને મનહર મોદી સાથે ગઝલ ચોપાટ રમી. એ ગુજરાતી ગઝલના 125 વર્ષના તવારીખ દર્શનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કલાપી સુધી આવ્યા હતા, આગળ જઈએ તો નસીમ, પતિલ, સગીર સાહેબ આ બધાને માત્ર નામોલ્લેખથી જ યાદ કરવા પડશે, કારણ કે જો દરેકની કવિતા કોટ કરવા જઈએ તો 3-3 દિવસનું ગઝલનું સેશન રાખવું પડે, એટલે ઇટ ઇઝ નોટ પોસિબલ. પરંતુ આ બધા પછી ચળાતી ચળાતી કૂટાતી અથડાતી અને વધારે ને વધારે પુખ્ત બનતી ગઝલ શૈદા સાહેબ પાસે આવી. શૈદા સાહેબને ગઝલ સમ્રાટ ગણવામાં આવે છે. પ્રવીણભાઈ થોડુંક મને, હા હવે બરાબર છે, થેન્ક યુ. શૈદા સાહેબને ગઝલ સમ્રાટ ગણવામાં આવે છે, પરંતુ શૈદા સાહેબનું એક બહુ જ મોટું પ્રદાન એ છે કે શૈદા સાહેબને લીધે ગુજરાતી ગઝલ ઘેર ઘેર પહોંચી. એને લીધે ગઝલનું, ગઝલની અવેરનેસ લોકમાનસમાં શરૂ થઈ અને એ માણસે એટલો મોટો ભોગ આપ્યો છે પોતાની ક્રિએટિવિટીનો, પોતાના સર્જન, પોતાની સર્જન શક્તિનો એટલો મોટો ભોગ આપ્યો છે કે ગઝલ લોકભોગ્ય બને, ગઝલ લોકો સુધી પહોંચે માટે એમણે કેટલીક વખત તો એક કક્ષાના શેર લખ્યા કે જેને કદાચ હઝલના શેર કહેવા પડે, પણ આને લીધે ગઝલ લોકો સુધી પહોંચી. બાકી કવિ એટલો મોટો શૈદા, એ આ આવો શેર આપે છે સાહેબ ગુજરાતી ગઝલને, આવો શેર આપે છે કે સાત સાગર બંધ પાપણમાં હતા. ભાઈ શેર જોજો દોસ્તો, મને અત્યારે મારા મારા રૂમમાં ઉભા થઈ ગયા, તો અત્યારે મારી દાઢી કરી શકે એટલો એટલો હોય છે આ શૈદાનો શેર. જયારે યાદ કરું છું એસા 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 શેર, એસા એસા નજાકત વાલા શેર આપકે સામને રખ રહા હું. સાત સાગર બંધ પાપણમાં હતા, બંધ કઈ કાચો હતો તૂટી ગયો. જે શ્લેષ એમણે કર્યો છે અને આ 60 વર્ષ પહેલા 70 વર્ષ પહેલાનો આ છે. સાત સાગર બંધ પાપણમાં હતા, બંધ કઈ કાચો હતો તૂટી ગયો. શૈદાનો આ બીજો એક શેર જુઓ કે તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, તારે માટે આટલું જ છે. તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે. તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે. અને આ શેર જો કદાચ બહાર કોઈકે વાંચ્યો હોય તો એને રિપીટ થશે, પણ છતાં કહેવાનો લોભ જતો નથી કરી શકતો હું કે નકામી વેડફી નાખું છું એનું એક કારણ છે. નકામી વેડફી નાખું છું જે દારૂ ન પીવા વિશે કે અન્ય એક્ટિવિટીઝ ન કરવા વિશે. મને તો કેટલા બધા વર્ષોથી હજુ લોકો સલાહોના ઝુંડ મોકલ્યા જ કરે છે રોજ. એ બધાને હું આટલું જ કહું છું કે નકામી વેડફી નાખું છું એનું એક કારણ છે, જરૂરતથી વધારે જિંદગાની લઈને આવ્યો છું. નકામી વેડફી નાખું છું એનું એક કારણ છે, જરૂરતથી વધારે જિંદગાની લઈને આવ્યો છું. એ શૈદાએ ગઝલને લોકભોગ્ય બનાવવા માટે કેવા શેર લખ્યા કે મને આ જોઈને હસવું હજારો વાર આવે છે કે પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. સરળતા, પચ્છતા એને લીધે આ ગઝલ નું ફોર્મ ઉપડવા માંડ્યું લોકોમાં. અને બીજો શેર છે શૈદા સાહેબનો ગઝલને લોકભોગ્ય બનાવવા માટેનો કે પ્રથમ આંખો તમારી ઠીક લાગી, પ્રથમ આંખો તમારી ઠીક લાગી, તમારા સંગ પછી બહુ બીક લાગી. આ ગઝલને લોકભોગ્ય બનાવવા માટે શૈદાએ પોતાના સર્જનોને મૂકી દીધા અગ્નિમાં, ક્લાસિકલ સર્જનોને, અને એણે આ ટ્રેન પકડ્યો. ગઝલ એને લીધે ખૂબ ફૂલી ફાલી. ગઝલના મુશાયરાઓને એક અદ્ભુત જગ્યા મળવા માંડી અને સ્ટેટસ સિમ્બલ મુશાયરાઓ એ સમયનું ગણાવવા માંડી. એમાં એક શૈદા સાહેબના જ બે સમકાલીનોની વાત કરું, એક એક શેર એમનો યાદ આવે છે. તો એક તો આપણા શેરચંદની બે પંક્તિમાં સાહેબ એ માણસ જે વાત કરે છે, કેલાલ ગુજરી ગયા, ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા તરફથી આપણે કેલાલને અંજલિ પણ આપી દઈએ આ શેરચંદીના શેરમાં, કે હું આપની વાતો ના માનું એવું તો કશું એ ખાસ નથી. હું આપની વાતો ના માનું, હું આપની વાતો ના માનું એવું તો કશું એ ખાસ નથી, પણ આપની વાતો જાદુ છે ને જાદુમાં મને વિશ્વાસ નથી. હું આપની વાતો ના માનું એવું તો કશું એ ખાસ નથી, પણ આપની વાતો જાદુ છે ને જાદુમાં મને વિશ્વાસ નથી. તો એની સાથે હઝલનું એક સુંદર ફોર્મ લઈને આવ્યા ડેકા, સુરતના કવિ, અને ગઝલને એટલે કે હાસ્યની ગઝલોને એમને એમણે એટલી બુલંદી આપી. બેકાર સાહેબ પોતે સંચાલક પણ બહુ સારા, જ્યોતિન્દ્ર દવે તો કદાચ એમના પછી આવે. એક જમાનામાં સંચાલક બેકાર જ હતા, લગભગ બધા જ ઉછાયા, અને હઝલો એટલી બધી સરસ લખી બેકાર સાહેબે. એક જ મુક્તકના એક નમૂનો આપવાનું મન થાય છે તમને કે દ્રષ્ટિ મર્યાદાને તારી શું કહું, પૂર્વ પશ્ચિમ એકતા તો થાય છે. આઈ મીન વોટ વુડ આઈ ટેલ યુ અબાઉટ યોર લિમિટેડ વિઝન, લિમિટેડ વિઝિબિલિટી, કેમ આટલી તારી ટૂંકી એ છે, શું ઇઝ કમ્પ્લેનિંગ કે દ્રષ્ટિ મર્યાદાને તારી શું કહું, પૂર્વ પશ્ચિમ એકતા તો થાય છે, એ દાળમાં બિસ્કુટ બોળીને ખાય છે, એમાં તારા બાપનું શું જાય છે. ગુજરાતી ગઝલના સુવર્ણકાળના કવિઓ પાસે, એ સુવર્ણકાળના કવિઓ એટલે આપણે જેમના નામ આગળ યાદ કર્યા, એ જ શૂન્ય, સૈફ, મરીઝ, બેફામ, ગની, ઘાયલ, જલન, આ બધાએ ગઝલને એટલું બધું રૂપ આપ્યું. મને પહેલાં તો મારો શેઠ, મારો માલિક અને મારો સર્વસ્વ એવો મારો બરકત શેઠ યાદ આવે છે. હું દુનિયામાં જે પણ કંઈ છું એ બરકત વિરાણી બેફામને લીધી. બરકત ભાઈએ મને ગઝલ લખતો કર્યો એટલે હું સૌથી પહેલાં તો બરકતભાઈની ગઝલના બે શેર હું તમને કહેવા માંગુ છું. બરકતભાઈના બહુ જાણીતા શેરો પણ આ ક્ષણે આપણે સંભાળી લઈએ કે બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. બીજો એમનો બહુ જ જાણીતો શેર એટલે અનિલભાઈ રડ્યા બેફામ સૌ મારા મરણ પર, એ જ કારણથી કે હતો મારો જે અવસર ને મારી હાજરી નહોતી. રડ્યા બેફામ સૌ મારા મરણ પર, એ જ કારણથી કે હતો મારો જે અવસર ને મારી હાજરી નહોતી. એ બેફામ સાહેબના બે શેર તમને કહું છું કે વિરહની દશાના તિમિર જેમ સૂચક રીતે બંધ મારા નયન થઈ ગયા છે. વિરહની દશાના તિમિર જેમ સૂચક રીતે બંધ મારા નયન થઈ ગયા છે. બીજા રૂપમાં બે પાંપણની જેમ જ બરાબર ઉભયના મિલન થઈ ગયા છે. હું તમારી જોડે સંપૂર્ણ સહમત થાઉં છું કે હું જરાય સમજાવીશ નહીં એટલે બીજા શેર પર આવું છું. નથી મેળવાતી ખુશી સંપત્તિ, નથી મેળવાતી ખુશી સંપત્તિ થી આ મોજા રડીને કહે છે જગતને. બરકત શેર નો છંદ તો જુઓ છે. નથી મેળવાતી ખુશી સંપત્તિ થી આ મોજા રડીને કહે છે જગતને, ભીતરમાં હે મોતી ભર્યા છે છતાંય સમંદરના ખારા જીવન થઈ ગયા છે. અને પ્રણયમાં અમે પકડ્યા તમારા જે પાલવ, પ્રણયની પછી પણ મને કામ આવ્યા. પ્રણયમાં અમે પકડ્યા તમારા જે પાલવ, પ્રણયની પછી પણ મને કામ આવ્યા. પ્રસંગો ઉપરના એ પરદા બન્યા છે અને ઉમંગો ઉપરના કફન થઈ ગયા છે. તમારા જે પાલવ, પ્રણયની પછી પણ મને કામ આવ્યા. પ્રસંગો ઉપરના એ પરદા બન્યા છે, ઉમંગો ઉપરના કફન થઈ ગયા છે. અને કવિ દિલ વિના પ્રકૃતિના સિતમને, પન્નાબેન આ ગઝલકારો તરફથી નહીં પરંતુ આપણા સમગ્ર કવિ જગત તરફથી બરકતભાઈ કહે છે કે કવિ દિલ વિના પ્રકૃતિના સિતમને બીજું કોણ બેફામ સુંદર બનાવે. કવિ દિલ વિના પ્રકૃતિના સિતમને બીજું કોણ બેફામ સુંદર બનાવે. મળ્યા દર્દ અમને જે એના તરફથી, અમારા તરફથી કવન થઈ ગયા છે. અમે એની કવિતા રચી નાખી. પ્રગત શેઠ ને બાજુ પર મૂકીએ તો હવે જઈએ સૈફ પાલનપુરી ઉપર. કેવો કવિ સાહેબ! અરે સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું. સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું. હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું. અરે ભાઈ, આ મારો ખુલાસાથી ટેવાયેલો ચહેરો, આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો, અરે ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું. અને મારા વિશે કોઈ હવે રક્ષાબેન ચર્ચા નથી કરતું. મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું. આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું. મારી નાખે સાહેબ, મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું. આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું. ને એકવાર ચંદ્રકાંત, એકવાર સૈફભાઈ આ શેર બોલે છે તો એકવાર સાત વખત બોલ્યો. કાજલ એકવાર, નિસ્બત છે અમોને ધરતી થી, તુજ સ્વર્ગ નું વર્ણન કોણ કરે. નિસ્બત છે અમોને ધરતી થી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે. અરે ઘર દીપ બુઝાવી નાખીને નભ દીપને રોશન કોણ કરે. અને વિખરેલ લટોને ગાલો પર આ તમારામાંથી જે સુંદર હોય સ્ત્રી એને આ અર્પણ છે. અને કોણ છે એ તમારે પોતે જ સિલેક્ટ કરી લેવું. કે વિખરેલ લટોને ગાલો પર રહેવા દે પવન, તું રહેવા દે આ મસ્ત ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે. અને સાહેબ શેર આવે છે ગુજરાતી ગઝલનો, કે આ વિરહની રાતે હસનારા તારાઓ બુઝાવી નાખું, પણ હસી રહ્યા છે વિરહની રાતે, મારો ઠઠ્ઠો કરી રહ્યા છે એ તારાઓને બુઝાવી નાખું. આ વિરહની રાતે હસનારા તારાઓ બુઝાવી નાખું, પણ એક રાત નભાવી લેવી છે આકાશને દુશ્મન કોણ કરે. બાજુ પર મૂકી અને પછી આપણે જઈએ તો ગનીભાઈ ના બે શેર યાદ આવે છે, કે સફેદ ખેદના સૌ ડાઘ ધોઈ દેખાડો, 100% શત પ્રતિશત મુસ્લિમ શેર લખે છે. જુઓ સાહેબ, કે સફેદ ખેદના સૌ ડાઘ ધોઈ દેખાડો, ત્વચા તળેથી નસોની જનોઈ દેખાડો. સફેદ ખેદના સૌ ડાઘ ધોઈ દેખાડો, ત્વચા તળેથી નસોની જનોઈ દેખાડો. અને સાહેબ ગની લખે છે, સેટેલિટી એટલે કઈ કક્ષાની સેટેલિટી ગઝલમાં આવી શકે છે, કે અધરમાં અધરના ગોખમાં બેસી રહે શબ્દોના પારેમાં, અધરના ગોખમાં બેસી રહે શબ્દોના પારેમાં, પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થઈ જાય. અધરના ગોખમાં બેસી રહે શબ્દોના પારેમાં, પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થઈ જાય. સુનેભાઈને યાદ કરીએ, ગઝલનો કેવો ગઢ 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 ગ ગ ગઢ, હા હવે ઢ બરોબર આવે, ગઝલનો કેવો ગઢ શૂન્ય પાલનપુરી. હા હા હા, બસ ઘણી બધી એમની ગઝલો યાદ આવે. શૂન્યભાઈ પાસે એકલા શૂન્ય પાલન, આ દરેક કવિ ઉપર હું 3-3 કલાક પ્રોગ્રામ કરી શકું એમ છું, એટલા મને ગમે છે, એટલા હું પ્રેમ કરું. પણ શૂન્યભાઈની એક બહુ જ ઓફબીટ પ્રકારની ગઝલ તમને કહું, કે તોફાનને દઈને અણછાજતી મહત્તા, તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે. હું આમ વાક્યની માફક બોલી ગયો, પણ એમાં છંદ કેવો છે જુઓ, કે તોફાનને દઈને અણછાજતી મહત્તા, તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે. તોફાનને દઈને અણછાજતી મહત્તા, તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે. અરે ભાઈ, હોળીનું એક રમકડું તૂટ્યું તો થઈ ગયું, શું મોજાની વાળ હચ્છે સાગર, ક્ષમા કરી દે. આ શૂન્ય પાલનપુરી છે. અને શૂન્ય પાલનપુરી એક ગઝલના પણ શેર કહું છું તમને. અમે અમરત્વ પામી ચૂક્યા છીએ અને આજે રામભાઈ અકાદમીના મેમ્બર્સને હું અમરત્વનો પ્રીમિયો વિધાઉટ એની એક્સ્ટ્રા ચાર્જ આપીને જાઉં છું. ત્રીજો શેર જીવનમાં ઉતારજો આ ગઝલનો. અમરત્વ જો ના મળે તો મારું નામ શોભિત નહીં, કારણ કે હું તો માયસ્થેનિયા ગ્રેવિસમાંથી પાછો આવી ગયો છું, કારણ કે મેં અમરત્વ મેળવ્યું છે. આ ત્રીજો શેર ખાસ પકડજો, કે મુકદ્દરની કનડગત છે, સમયની બેવફાઈ છે, મુકદ્દરની કનડગત છે, સમયની બેવફાઈ છે, જીવનની લાજ ખુદ એના જ ઘરનાથી લૂંટાઈ છે. અમર પંખી પરમ સદભાગ્ય કે પિંજર મળ્યું નશ્વર, ચંદ્રકાંત આત્માની વાત કરે છે શૂન્ય પાલનપુરી, કે શરીરમાં માત્ર એક એક જીવન સુધી પુરાવાનું છે. અમર પંખી પરમ સદભાગ્ય કે પિંજર મળ્યું નશ્વર, અરે ખુશીથી દર્દ માણી લે ઘડી ભરની જુદાઈ છે. એ જીવન પૂરું થાય એટલે આત્મા પાછું પરમાત્માને જઈને મળવાનો જ છે. અમર પંખી પરમ સદભાગ્ય કે પિંજર મળ્યું નશ્વર, ખુશીથી દર્દ માણી લે ઘડી ભરની જુદાઈ છે. અને જીવન અર્પણ કરી દીધું કોઈને એટલા માટે. ત્રીજો શેર આવી ગયો સાહેબ અમરત્વનો. જીવન અર્પણ કરી દીધું કોઈને, એટલા માટે કે મરણ આવે તો એને કહી શકું મિલકત પરાઈ છે. જીવન અર્પણ કરી દીધું કોઈને, એટલા માટે કે મરણ આવે તો એને કહી શકું કોઈ મિલકત પરાઈ છે. હાય હાય, આ સુધી પાડે. અને હવે આવે છે, કેવો કવિ સાહેબ, કેવો કવિ! એની ઘણી બધી કવિતાઓ તમે સાંભળી છે, એની ઘણી બધી કવિતાઓ તમે ગાયકોની પાસેથી રજૂ થતી સાંભળી છે. એટલે આજે એક એવી કવિતા એમની કહું છું, એવી ગઝલ કહું છું જે તમે નથી હજુ એ ગઝલ સુધી આવ્યા. એટલે ફકત એક જ ટકો કાફી ને પૂરતો છે મોહબ્બતમાં. અત્યારે અહીંયા એવરેજ એજ લગભગ 65 છે, પણ આ ઉંમરે આ શેર જીવનમાં ઉતારવા જેવો છે, જ્યારે પણ મન થાય ત્યારે. કે ફકત એક જ ટકો કાફી ને પૂરતો છે મોહબ્બતમાં, ને 99% બાકી ના ખર્ચી ના હિંમતમાં. મોહબ્બતમાં 99% બાકી ના ખર્ચી ના હિંમતમાં અહીં આ એક લાઇટર મૂડ નો શેર મૂકી, અને હવે મનીષ ક્યાં પહોંચે છે યાર, જુઓ તમે યાર, કે અહીં બીજે કશે પણ ધ્યાન દેવાની મનાઈ છે. સામે વાળા ખતમ કરી નાખવા. અહીં બીજે કશે પણ ધ્યાન દેવાની મનાઈ છે, સળંગ રસ્તો અગર જોયો તો એ જોયો અદાવતમાં. કરે છે એવી દ્રષ્ટિ કાજલ, ને કરે છે એવી અવગણના. કરે છે એવી દ્રષ્ટિ ને કરે છે એવી અવગણના, ઓ જાણે એમણે વર્ષો વિતાવે મારી સોબતમાં. કરે છે એવી દ્રષ્ટિ ને કરે છે એવી અવગણના, ઓ જાણે એમણે વર્ષો વિતાવે મારી સોબતમાં. મરીઝની તો તમે બધાએ મારું નાટક પણ જોયું છે, એટલે એને વિશે બહુ વધારે વાત નથી કરી મારે. પણ હવે આપણે જઈએ સાહેબ અમૃતલાલ લાલજીભાઈ
ભટ્ટ.
જવાહરલાલ નહેરુને ઘાયલ સાહેબ આ શેર સંભળાવીને આવે, મને કે સોબિત નહેરુ વાય વાય, અને આખા રાજકોટ ગામમાં ગુલાબ ન મળે, નહેરુના ચમચા જોવા માટે આખા રાજકોટે ગુલાબ કબજે કરી લીધેલા. કે મેં તો સાંજે જઈને એક મુક્તક ઠપકાયું તમને. અને આ ખરેખર સંભળાવ્યું છે ભાઈ સાહેબે જવાહરલાલ નહેરુને આ મુક્તક સંભળાવ્યું છે. કે ખોટો સાચો જવાબ તો આપો, ખોટો સાચો જવાબ તો આપો, અને થોડો જાજો હિસાબ તો આપો. ખોટો સાચો જવાબ તો આપો, થોડો જાજો હિસાબ તો આપો, અને બાદમાં ભાગ છે અમારો પણ, એક વાસી ગુલાબ તો આપો. પણ આ ઘાયલ દી અગે તમે નહીં સપાકી એવી છે ઈચ્છા, તો આ ગુંટ ભર્યો લે ને બધું કઈક કઈક બધાએ સાંભળી હશે. અરે બધા મારે અત્યારે નથી કહ્યું, મારે તમને આગળ વાત કરવી છે. એ છે કે જવું છે. અરે ભાઈ પ્રેમથી સાંભળજો અને પ્રેમથી મને સાથ આપજો. ઘાયલ કાકા મને યાદ આવ્યો, અત્યારે ઘાયલ કાકાનું જોર ચડ્યું છે મને. કે જવું છે પણ જવા આ ગળચટા જોબન નથી દેતા. ગળચટા શબ્દ આમ સાંભળી એટલે આમ ગોળ કેરી ખાતા હોય એવું લાગે. જવું છે પણ જવા ગળચટા જોબન નથી દેતા, લીએ છે માર્ગ લાલી તો મચક ખંજન નથી દેતા. જવું છે પણ જવા આ ગળચટા જોબન નથી દેતા. દે છે માર્ગ લાલી તો મચક ખંજન નથી દેતા. સ્વભાવે હોય છે ચંદન ખરેખર ખૂબ શીતળ. સ્વભાવે હોય છે ચંદન ખરેખર ખૂબ શીતળ પણ મજા જે ચાંદની અર્પે છે એ ચંદન નથી દેતા. સ્વભાવે હોય છે ચંદન ખરેખર ખૂબ શીતળ પણ મજા જે ચાંદની અર્પે છે એ ચંદન નથી દેતા. ને અભરખા હોય દર્શનના તો બંધુ આવજે રાતે. અભરખા હોય દર્શનના તો બંધુ આવજે રાતે. દિવસના કોઈને મહારાજ શ્રી દર્શન નથી દેતા. અભરખા હોય દર્શનના તો બંધુ આવજે રાતે. દિવસના કોઈને મહારાજ શ્રી દર્શન નથી દેતા. તો ગઝલની આટલી તવારીખની વાત કર્યા પછી હવે અત્યાર સુધી જે ઘણા ગોશાનશીન રહ્યા છે, ગોશાનશીન રાજેન્દ્ર શુક્લની ગઝલમાં શબ્દ આવે છે કે એ કેવી છે આ સ્થિતિ ને કેવા સમથિંગ છીએ, ગોશાનશીન છીએ. ગોશાનશીન એટલે માળાને પ્રેમ કરતું પંખી, એટલે બહુ માળાની બહાર ન નીકળતું પંખી, એવા ગોશાનશીન જે અત્યાર સુધી રહ્યા છે એ શાયર ને ગઈકાલે સરસ એવોર્ડ મળ્યો. અને એ એવોર્ડના પ્રતિસાદમાં એઓએ પોતાની જે સરસ વાત કરી, પોતાના સંસ્મરણો બહુ જ ટૂંકા શબ્દોમાં કહ્યા, એવા ગોશાનશીન શાયરને આજે ફરી પાછો હું પ્રગટીકરણ માટે બોલાવું છું. આઈએ સાહેબ શકુરભાઈ, પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર શકુર સરભાઈ. શકુરભાઈ એક વખત બોલવા ખુશ છે અને ત્યારબાદ ફરી સવારની વાત કરીને શકુરભાઈને હું રજૂ કરીશ. આઈએ
શકુર.
બધાને વખાણ થોડા થોડા ગમતા હોય છે પણ ગઝલ ની દુનિયામાં જે એમને કીધું એમાં થોડુંક મારે ઉમેરવાનું છે. અને એ છે ગઝલ ના તબક્કાઓની વાત. બાલાશંકર પછીનો જે બીજો તબક્કો આવ્યો એ છે પેલો અમૃતલાલ કેશવલાલ નાયકનો, જેને ગઝલમાં એક જાતની જોશ મૂક્યું અને લોકપ્રિયતા તરફ લઈ ગયા. અને એનું માધ્યમ હતું રંગભૂમિ. એ જે સેકન્ડ તબક્કો છે એમાં એ અમૃત કેશવ નાયકની રાહબરી પર ગઝલ રંગભૂમિમાં આવી. અને ત્રીજા તબક્કામાં સૈદાની વાત ભાઈ કરી, એમાં થોડુંક મારે ઉમેરવું છે કે સૈદાએ શું કહ્યું. સૈદાએ ગઝલને ગુજરાતીમાં લાવ્યા, ગુજરાતીકરણ કર્યું. કલાપી બાલાશંકર શબીર સાગર એ બધામાં ફારસી અને ઉર્દુ શબ્દો હંમેશને માટે આવતા. એ ગુજરાતીને ગુજરાતીકરણ હતું જ નહીં, એ જ ફારસી પ્રતીકો જેવી રીતે કે સમા પરવાના, સાકી શરાબ, ગોલ બલબોલ, આજ પ્રતિકોની અંદર ગઝલો ચાલી લગભગ 100 વર્ષ સુધી. અને પછી સૈદા આવ્યા તો એણે આપની આપણા સમાજના સંસ્કારો, આપણી સંસ્કૃતિઓ, આપણા અનુભવોને ગઝલમાં મૂકી. અને એણે ખરેખર ગુજરાતીકરણનો જો કોઈ પણ પ્રયાસ કર્યો હોય તો પહેલો પ્રયાસ એમથી ચાલુ થયો. પણ એની પહેલાં ભાઈએ બેકાર વિશે પણ કીધું તો બેકારનું અસલ નામ હતું ઇબ્રાહીમભાઈ દાદાભાઈ પટેલ. અને એ ઇન્સાન કરીને એક માસિક બહાર પાડતા અને એ દ્વારે એ ગઝલને પ્રમોટ કરતા. ઉપરાંત એ મુશાયરામાં હંમેશા જતા, કંડક્ટ કરતા અને એ ઘરે ઘરે પહોંચાડવાની એમણે પણ મહેનત કરી હતી. પણ સૈદાએ શું કર્યું કે બે ઘડી મોજ કરીને એક સાપ્તાહિક બહાર પાડ્યું અને હંમેશને માટે દરેક દરેક ઘરે એ ગઝલને એને પહોંચાડ્યું. સાટું મારે થોડું એમાં ઉમેરવાનું હતું, તે થોડું ઉમેરી દીધું. અને હવે ભાઈની અનુમતિથી મારી એક બે ગઝલો કે મને તારી સલામો રહેવા દે, મને તારી સલામોમાં રહેવા દે, મને તારી પનાહોમાં રહેવા દે, મને તારી સલામોમાં રહેવા દે, મને તારી પનાહોમાં રહેવા દે. અને શેર છે જો કે થોરના વન વિંધવાનું છે સૈરું, થોરના વન વિંધવાનું છે સૈરું, નીકળી જો મોગરાની આરપાર. થોરના વન વિંધવાનું છે સૈરું, નીકળી જો મોગરાની આરપાર. પછી કે મુસાફરમાં જિજ્ઞાસા રાખવા માટે, મુસાફરમાં જિજ્ઞાસા રાખવા માટે બધા રસ્તા વણાકોમાં રહેવા દે. પછી છે કે હકીકતને સહન કરવી નથી સહેલી, રામભાઈ હકીકતને સહન કરવી નથી સહેલી, બને તો બસ અટકળોમાં રહેવા દે. હકીકતને સહન કરવી નથી સહેલી, બને તો બસ અટકળોમાં રહેવા દે. ને પછી છે કે કયામતનો નકર ઉલ્લેખ હવે તું જાહી, કયામતનો નકર ઉલ્લેખ હવે તું જાહી, મજા છે તે ગુનાહો માનેવાની. કયામતનો નકર ઉલ્લેખ હવે તું જાહી, મજા છે તે ગુનાહો માનેવા દે. અને છેલ્લો શેર છે કે મેં તારા હૃદયમાં ક્યાં જગ્યા માંગી છે, મેં તારા હૃદયમાં ક્યાં જગ્યા માંગી છે, મને તું બસ ચાહનારામાં રહેવા દે. કે બીજી ગઝલ છે કે નીકળો છું કાંગરાની આરપાર,
નીકળો છું કાંગરા.
આપણા કાઠિયાવાડી માણસોને ખબર હોય ગઢ અને કાંગરા. નીકળ્યો છું કાંગરાની આરપાર ને ગયો છું કાંકરાની
આરપાર.
નીકળ્યો છું કાંગરાની આરપાર ને ગયો છું કાંકરાની આરપાર. પછી યાદ નથી કે ખુદ ખુશી હું કરું તો પછી ખબર પડશે, ખુદ ખુશી જો કરું તો પછી ખબર પડશે કે શું હશે આ ઠીકરાની આરપાર. ખુદ ખુશી જો હું કરું તો ખબર પડશે શું હશે આ ઠીકરાની આરપાર. ને આ શેર છે કામભાઈ કે ઢાળ ચડવાનું ને ઉતરવાનું થતું બસ, ઢાળ ચડવાનું અને ઉતરવાનું થતું બસ, ક્યાં જવાતું ટેકરાની આરપાર, ક્યાં જવાતું ટેકરાની આરપાર. છે બીજો શેર છે કે અંતની વ્યાખ્યા સમજવી હોય તો, અંતની વ્યાખ્યા સમજવી હોય તો ડોકી ઉકર ચિથરાની આરપાર, તો ડોકી ઉકર ચિથરાની આરપાર. અને સંબિતભાઈ
આજે વિશ્વાસ
કે બધા અહીં આવીને અટકી ગયા છે સ્વભાવ, કે બધા અહીં આવીને અટકી ગયા છે સ્વભાવ. હું વિસ્તરો ડાયરાની આરપાર.
અત્યારે યાદ નથી આવતું, પણ શબાબ સાહેબે આરપાર રદીફ પર બહુ સરસ ઘટના સંભળાવી. ટેકરાની આરપાર, ચીંથરાની આરપાર, બહુ સરસ ગઝલ હતી આ ડાયરાની આરપાર. અને આપણે હવે જે પેલો એક સમય વર્ણવ્યો એ પછી આવીએ છીએ આપણે એવા સમયમાં જે સમયમાં ગુજરાતી ગઝલને આદિલ મંસૂરી મળ્યા છે. કેટલો સુંદર કવિ સાહેબ. હા, અમે તો છે ને તે 3000 પ્રોગ્રામ કર્યા એટલે બાબુલાલ અમુક ઓડિયન્સ છે ને તે લગભગ પહેલી બીજી રોમાં એવું બેઠું હોય, 2-5 જણા દરેક કાર્યક્રમમાં ચતુરો બેઠા જ હોય, કે જે એવું નક્કી કરીને આવ્યા હોય કે આજે તને દાંત નથી આવતી, જ્યાં તારાથી જે થાય તે કરી. અને મારા જેવા જરૂરી પરફોર્મર માટે આ બહુ મોટી ચેલેન્જ બની જાય, એટલે હું પહેલાં એ 3-4 જણાને લોકેટ કરી લઉં પહેલી 10 મિનિટમાં, અને પછી કોઈક લેવલ ઉપર વિનીતાબેન પરફોર્મન્સની ઇન્ટેન્સિટી એ લેવલ પર લઈ જાઉં કે જેમાં પહેલાની અદબ તૂટે વગેરે ક્યાં બાત છે. એની દાંત જ્યાં સુધી લવ નહીં ત્યાં સુધી હું શોભી નહીં. આદિલ મંસૂરી આના ઉપર શેર લખ્યો છે કે રેનકોટો, છત્રીઓ, ગમશૂઝ, વોટરપ્રૂફ હેટ્સ, માનવીએ કેટલી ભીતો ચણી વરસાદમાં. 1963 ની સાલમાં લખેલો શેર છે સાહેબ, કે જ્યારે આ સનમ, સુરા, સાકી, બેવફાઈ આ બધા વિષયો ચાલતા હતા ગઝલમાં, ત્યારે આદિલ કુમાર આ શેર લઈને આવ્યા કે રેનકોટો, છત્રીઓ, ગમશૂઝ, વોટરપ્રૂફ હેટ્સ, માનવીએ કેટલી ભીતો ચણી વરસાદમાં. અને હવે પેલો શેર આવે છે કે લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો, તે છતાં છેવટે આદિલ હવા પલળી ગઈ વરસાદ. લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો, તે છતાં છેવટે આદિલ હવા પલળી ગઈ વરસાદ. આદિલ મનસી એક તોફાની ગઝલ ના બીજા 2-3 શેર યાદ આવે છે આદિલ સાહેબ ની, કે મસ્તકે પથરાયેલો કણકણ બરફ, એક અલગર અટૂલો આ તરફ, સ્પર્શ સુખના ફૂલને ભૂલી જજો, શબ્દને કાંટા ઉગ્યા છે ચોતરફ. મૌન આંખો કાળતું સામે ઊભું, કોની હિંમત છે કે ઉચ્ચારે હરફ. અને શેર જોજો સાહેબ ગુજરાતી ગઝલનો, મને ગર્વ થાય છે કે હું ગુજરાતી છું, એવો શેર આદિલ મંસૂરીએ લખ્યો છે ગઝલમાં. કે રાત દિન ઉધરસ છતાં છૂટે નહીં, રાત દિન ઉધરસ છતાં છૂટે નહીં, ઊંડે ઊંડે શબ્દમાં જામેલ કફ. રાત દિન ઉધરસ છતાં છૂટે નહીં, ઊંડે ઊંડે શબ્દમાં જામેલ કફ. આદિલ મંસૂરી અમને સ્મરીને મનોજ ખંડેરિયાને યાદ કરીએ, મનોજ ખંડેરિયાને યાદ કરીએ એટલે એટલું જ કહેવાનું મન થાય કે એક શેર ધીરુભાઈ અંબાણીને મેં હું રિલાયન્સમાં નોકરી કરતો હતો ત્યારે 84 સાલમાં સંભળાવેલો એ મનોજ ખંડેરિયાનો હતો અને ધીરુભાઈને શેરમાં કેટલી સમજ પડી એ મને ખબર નથી, પણ બીજા દિવસે મને 2000 રૂપિયાની ફેબ્રિક્સની ફ્રી કૂપન એમણે મોકલાવી જે મેં હજુ સુધી સાચવી રાખી છે, મેં વટાવી નથી. મનોજના એ 2-3 શેર તમને સંભળાવો કે એથી જ રંગ રંગથી સઘળું ભર્યું હતું. યાર નજાકત દેખના સા, નજાકત દેખના સા, એથી જ રંગ રંગથી સઘળું ભર્યું હતું. આંખો મહી પતંગિયાએ ઘર કર્યું હતું. એથી જ રંગ રંગથી સઘળું ભર્યું હતું. આંખો મહી પતંગિયાએ ઘર કર્યું હતું. આવીને પાછું બેઠું તું પંખી યુગો પછી. આવીને પાછું બેઠું તું પંખી યુગો પછી. ક્યાં આમથું શુષ્ક વૃક્ષ ભલા પાંભર્યું હતું. આમસ્તું ઝાડ સુકું એ અચાનક પાંદડાઓથી તરબતર કેમ થઈ ગયું? કારણ કે પંખી વર્ષો પછી આવેલું. આવીને પાછું બેઠું તું પંખી યુગો પછી. ક્યાં આમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું. અને રિલાયન્સ ધ બબલ ધેટ વિલ બસ્ટ એવો સન્ડેમાં આર્ટિકલ આવેલો, પહેલો એન્ટી રિલાયન્સ આર્ટિકલ હિન્દુસ્તાનની પ્રેસમાં. અને આખો આમ સ્તબ્ધતા છવાઈ ગયેલી કંપનીમાં. અને બીજા દિવસે ધીરુભાઈ ગયા એમની સાથે, હું પણ લિફ્ટમાં ઉતર્યો. મેં કીધું કે સાહેબ શેર સંભળાવો તમને, એટલે મારી સામે આમ જાણે હું કોઈક મોટો ગુનેગાર હોય એવી રીતે જોવા મળે. અને પછી મેં શેર સંભળાવ્યો ત્યારે બીજું તો કંઈ ના થયું, પણ એમના મોઢા ઉપર હાસ્ય મેં પ્રસરતું જોયું. એ શેર આ છે કે પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી. પરપોટો બુદબુદો. પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી, અરે એમાં એક આખું સરોવર ભર્યું હતું. પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી, એમાં એક આખું સરોવર ભર્યું હતું. તો હવે બીજા એક મેજર સરસ કવિને યાદ કરી લઈએ, રાજેન્દ્ર શુક્લને. બીજા તો ઘણા બધાને યાદ કરવા છે, નહીં થઈ શકે આજે, પણ રાજેન્દ્ર શુક્લને યાદ કરી લઈએ કે બડી પ્યારી ગઝલ. કૈલાસને યાદ કરવો છે પણ એનો ટાઈમ નહીં મળે અત્યારે. કઈ કદાચ કાલે પછી ટાઈમ મળશે તો આપણે એક બીજો દિવસ લઈ લઈશું. પણ રાજેન્દ્રનો બહુ જાણીતો જાણીતી ગઝલના 2 શેર તમને કહું કે પીધા પછી એ પાત્રમાં બાકી રહી જતો, પીધા પછી એ પાત્રમાં બાકી રહી જતો, અવકાશ છું અપાર ને ભરપૂર હોશ છું. પીધા પછી એ પાત્રમાં બાકી રહી જતો, અવકાશ છું અપાર ને ભરપૂર હોશ છું. ને અમથી એ દાદ દીધી તો ગાઈશ બીજી ગઝલ. અમથી એ દાદ દીધી, અમથી એ દાદ દીધી તો ગાઈશ બીજી ગઝલ. પૂરત જ થવું પ્રસન્ન એવો આશુતોષ છું. અમથી એ દાદ દીધી તો ગાઈશ બીજી ગઝલ. તુરત જ થવું પ્રસન્ન એવો આશુતોષ છું. તો આ પેઢી અને અમારી પેઢીને જોડતી પેઢી, એ પેઢી એટલે અદમ ટંકારવી અને આપણા બીજા વડોદરાના સરસ કવિઓ યાદ આવે અત્યારે, સુરતના સરસ કવિઓ યાદ આવે, નયન દેસાઈ યાદ આવે, પરંતુ આ પેઢી અને અમારી પેઢીને સાંકળતી જે પેઢી આવી એમાં અદમ ટંકારવી, નયન દેસાઈ આ બધા કવિઓ આવ્યા બહુ જ અદભુત માથ પર કોન્ટ્રીબ્યુશન સાથે. અને એ પેઢીના એક કવિની ઓળખાણ મારે અમેરિકામાં એટલા માટે નથી આપતી કે શૂન્ય પાલનપુરીનો એક શેર તમને કહેવાનું મન થાય છે. આ કવિની ઓળખાણ કેમ નથી આપતું એના સંદર્ભમાં કે ખુલે છે શૂન્ય પોતાની જ દ્રષ્ટિનો ભરમ એમાં, પરિચયકાર બનવામાં બહુ જોખમ રહેલું છે. પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અશરફ નવાઝ. સંભળાય છો?
કાજલ પણ સંભળાય તમને?
હા હા બિલકુલ.
વેરી ગુડ. એમણે બહુ સરસ રીતે બધા ગઝલકારોને રજૂ કર્યા. અમુક નવા શેર પણ મને સાંભળવા મળ્યા જે મેં નતા સાંભળ્યા. એમના સૂચન પ્રમાણે હું મારી ગઝલો રજૂ કરીશ. પહેલી ગઝલ મેં એક મહિના પહેલા જ લખેલી અને મેં એવું નક્કી કર્યું કે રામભાઈ માણી શકે એવી ગઝલ લખવી જાવ. અને આઈ એમ શ્યોર ચંદુ એ માણસ છે. સોરઠી ભાષામાં આપણે અમરેલી ને રાજકોટની ભાષામાં ગઝલ છે. 500 ઈસરો ઉપર છે. કઈ પાર કરવું હોતો એ હોળી દે છે. કઈ પાર કરવું હોતો એ હોળી દે છે. માગણ બનીને બેસો તો જોડી દે છે. આંસુની પણ વ્યવસ્થા રાખી છે આંખ સાથે. આંસુની પણ વ્યવસ્થા રાખી છે આંખ સાથે. એ ખોળ્યું દે છે, ખંખોળ્યું દે છે. ક્યારેક મૂડ હોતો અવતારે ગાંધીને પણ. ક્યારેક મૂડ હોતો અવતારે ગાંધીને પણ. ક્યારેક શું ચડે છે ને ગોળી દે છે. તદ્દન તો નથી માયુસ માનવની જાતથી રે. તદ્દન તો નથી માયુસ માનવની જાતથી રે. તેથી હજી ઘરોમાં એ ગોળી દે છે. અશરફ તમારી હાટે લટકાવો પાટિયું કે. અશરફ તમારી હાટે લટકાવો પાટિયું કે. વેપાર સાથે સાથે એ બોણિયું દે છે. ગમતી હો જે વ્યથા એ સદા આવતી નથી. ગમતી હોય જે વ્યથા એ સદા આવતી નથી. આવે જો એ કદી તો જવા આવતી નથી. ગમતી હોય જે વ્યથા એ સદા આવતી નથી. આવે જો કદી તો જવા આવતી નથી. હું જે ક્ષિતિજે પહોંચી છું આતુર ચાલવા. હું જે ક્ષિતિજે પહોંચી છું આતુર ચાલવા. એના પછી તો કોઈ ધરા આવતી નથી. હું જે ક્ષિતિજે પહોંચી છું આતુર ચાલવા. એના પછી તો કોઈ ધરા આવતી નથી. જીવનમાં રોજ શીખું છું હરદમ નવું નવું. જીવનમાં રોજ શીખું છું હરદમ નવું નવું. આ છે નિશાળ જેમાં રજા આવતી નથી. જીવનમાં રોજ શીખું છું હરદમ નવું નવું. એના પછી તો કોઈ રજા આવતી નથી. કેવો તમાશો છે કે રહે ફૂંક ગેલમાં. કેવો તમાશો છે કે રહે ફૂંક ગેલમાં. ને વાંસળી કહે કે મજા આવતી નથી. કેવો તમાશો છે કે રહે ફૂંક ગેલમાં. ને વાંસળી કહે છે મજા આવતી નથી. કાલે પણ સમજ આવશે. તું પાના સૌ ઇતિહાસના ફેરવીને જો. તું પાના સૌ ઇતિહાસના ફેરવીને જો. રાજા છવાયા છે ને પ્રજા આવતી નથી. તું પાના સૌ ઇતિહાસમાં ફેરવીને જો. રાજા છવાયા છે ને પ્રજા આવતી નથી. હવે ત્રીજી હું છેલ્લી ગઝલ સંભળાવું છું. સોમીભાઈ બોલો. આંખમાં દ્રશ્યોને રોપી, આંખમાં દ્રશ્યોને રોપી ટેરવે આતંક દઈ, આંખમાં દ્રશ્યોને રોપી ટેરવે આતંક દઈ સ્વપ્ન ક્યાં ચાલી ગયું આ વાણીપતનો જંગ દઈ. પૂર્ણતાથી અંત પર આવીને ઉભો છું હવે, પૂર્ણતાથી અંત પર આવીને ઉભો છું હવે, તું ઉગારી લે મને કોઈ નવો આરંભ દે. હે કૃપાળુ અંત પર થોડીક તો તું કર કૃપા, હે કૃપાળુ અંત પર થોડીક તો તું કર કૃપા, સ્પર્શથી પરખી શકે એવા તું એને રંગ દે. આમ તો લગભગ હતા સરખા હે ઈશ્વર આપણે, આમ તો લગભગ હતા સરખા હે ઈશ્વર આપણે, તું સવાયો થઈ ગયો અમને અમારું અંગ દે. આમ તો લગભગ હતા સરખા હે ઈશ્વર આપણે, તું સવાયો થઈ ગયો અમને અમારું અંગ દે.
પ્રસ્તાવના હવે માંડવાનું મન થાય એવી સરસ અશરફ દબાવાલા ગઝલો રજૂ કરીને ગયા, પણ એ પ્રસ્તાવનાને કાપીને મારે જે મારો બહુ જ પ્રિય કવિ છે એના બે ત્રણ શેર સંભળાવવા છે તમને. જે સવારે ચર્ચા થઈ કે કેવા પ્રકારનું સાહિત્ય સર્જાવું જોઈએ, અત્યારે જે એજ ગ્રુપને એટ્રેક્ટ કરવા માટે જે પ્રકારની ગઝલો લખાવી જોઈએ એવી ગઝલો અત્યારે ગુજરાતીમાંથી એક જ માણસ લખે છે અને એનું નામ છે અદમ ટંકારવી. અદમ ટંકારવી કદાચ યંગસ્ટર્સને ગુજરાતી ગઝલ ભણી પાછો લેતો આવે તો મને નવાઈ ન લાગે એ પ્રકારનું કામ અદમ અત્યારે કરી રહ્યા છે. અદમનો એક બહુ જ જાણીતો શેર કહું પહેલા તો, મારા હિસાબે વિશ્વ સાહિત્યમાં શૃંગારનો આવો શેર, આવી પંક્તિઓ જીવનાનંદ દાસને એ બધાની કક્ષામાં બેસે એવી બે પંક્તિઓ અદમે લખી છે કે જ્યાં સુકાવા નાખી એને ઓઢણી, જ્યાં સુકાવા નાખી એને ઓઢણી લીમડાની દાળ મીઠી થઈ ગઈ. એ અદમની એક અમેરિકન કલ્ચરની ગઝલ તમને કહેવાનું મન થાય છે. હની કલ્ચરનું અહીંયા જે મહત્વ છે, હાય હની બાય હની, અને તે વખતે વિચારો ડેટ ના ચાલતા હોય, આ આખું જે સુંદર અહીંયા પ્રવર્તમાન કલ્ચર છે એના ઉપરની બહુ જ મજાની ગઝલ લખી છે કે જ્યારે જ્યારે તું હની ખીજાય છે, જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે, અને તું મને પાલવનું ઇંગ્લિશ પૂછ નહીં, તું મને પાલવનું ઇંગ્લિશ પૂછ નહીં, અહીંયા આંસુ ટીશ્યુ થી પૂછાય છે, તું મને પાલવનું ઇંગ્લિશ પૂછ નહીં, અહીંયા આંસુ ટીશ્યુ થી લુછાય છે, અને મોનિકા જેવી જ છે ભાષા અદમ, સે જડકો કે ભવાડા થાય છે. મોનિકા જેવી જ છે ભાષા અદમ, સે જડકો કે ભવાડા થાય છે. શું બોલ મને યાદ, પણ અદમની પણ બે ત્રણ કલાક વાત કરી શકું એવી બધી ગઝલો મારી પાસે છે, પણ હવે મારો ટાઈમ પૂરો થઈ ગયો છે. પરંતુ પન્નાબેનની ખાસ માફી માંગીને જે મધુસૂદનભાઈ અત્યારે મારામાં પ્રવેશી ગયા છે એ પ્રમાણે હું 7 મિનિટનું એક્સટેન્શન માગું છું ખાલી તમારી પાસે, માત્ર 7 મિનિટ. જે બાકીની વાત મારે જે કરવાની છે એ છે કે શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે. શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે, મૌન જ્યારે તારાથી સહેવાય ત્યારે આવજે. શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે, મૌન જ્યારે તારાથી સહેવાય ત્યારે આવજે. છે તું હમણા વ્યસ્ત તારી જાતના શૃંગારમાં, છે તું હમણા વ્યસ્ત તારી જાતના શૃંગારમાં, આઈનું જોઈ તને તરડાય ત્યારે આવજે. છે તું હમણા વ્યસ્ત તારી જાતના શૃંગારમાં, આઈનું જોઈ તને તરડાય ત્યારે આવજે. ફક્ત હમણા કે અહીં પૂરતો નથી સંબંધ આ, ફક્ત હમણા કે અહીં પૂરતો નથી સંબંધ આ, કાળ સ્થળ તારાથી ઓળંગાય. હમણા કે અહીં પૂરતો નથી સંબંધ આ, કાળ સ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે. તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર, તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર, પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે. સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર, પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે. અને હું નહીં આવી શકું મારા અહમને છોડીને, હું નહીં આવી શકું મારા અહમને છોડીને, મારો ખાલીપો તને સમજાય. હું નહીં આવી શકું મારા અહમને છોડીને, મારો ખાલીપો તને સમજાય ત્યારે આવજો. શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજો. અને છેલ્લી ગઝલ સીધું, તું શૂન્યમાંથી 100 ગણું કરવાનું રહેવાય, સીધું તું શૂન્યમાંથી 100 ગણું કરવાનું રહેવા દે. એકચ્યુઅલી આ આમ હું જાણે ઉપદેશ આપતો એવી રીતે ગઝલ નો ટોન છે, પણ હું મારી જાતને કહી રહ્યો મારી જાતને હું કહી રહ્યો છું કે સીધું તું શૂન્યમાંથી 100 ગણું કરવાનું રહેવા દે, અણુમાંથી અચાનક ઘણું કરવાનું રહેવા દે. સીધું તું શૂન્યમાંથી 100 ગણું કરવાનું રહેવા દે, અણુમાંથી અચાનક ઘણું કરવાનું રહેવા દે. તૂટી જશે બધા ટાંકા તિમિરના સ્પષ્ટતા સાથે, બળવંતભાઈ શેર જોજો, તૂટી જશે બધા ટાંકા તિમિરના સ્પષ્ટતા સાથે, રહે તું મૌન, તું મોં સૂજણું કરવાનું રહેવા દે. તૂટી જશે બધા ટાંકા તિમિરના સ્પષ્ટતા સાથે, રહે તું મૌન, તું મોં સૂજણું કરવાનું રહેવા દે. કબરની છે આ તારક, જીવને ભોગે મળે છે, કબરની છે આ તારક, જીવને ભોગે મળે છે એ
તું તારી ટેવ માફક તાપણું કરવાનું રહેવા દે.
ખબર નહીં છે આ ટાળ જીવન ભોગે મળે છે. તું તારી ટેવ માફક તાપણું કરવાનું રહેવા દે. દિલાસા છે નકામા, અંતે તો મારે સહે છૂટકો.
ભાઈ શેર દેખના ઓર અગર આપ તક પહોંચે તો પૂરે સદન કી દાત ચાહતા હું કે દિલાસા છે, આઈ મીન દિલાસા છે નકામા, અંતે તો મારે સહે છૂટકો છે. કેવળ મારું એને આપણું કરવાનું રહેવા દે. અંતે તો મારે સહે છૂટકો છે કેવળ મારું એને આપણું કરવાનું રહેવા દે. અને બધા બંધ લોકોમાં ખુલી જાઉં નથી સારું. બધા આ બંધ લોકોમાં ખુલી જાઉં નથી સારું. તું આ ભીતુની વચ્ચે બહારનું કરવાનું રહેવા દે. બધા બંધ લોકોમાં ખુલી જાઉં નથી સારું. તું આ ભીતોની વચ્ચે બારમું કરવાનું રહેવા દે. સીધું તું શૂન્યમાંથી સો ગણું કરવાનું રહેવા દે. થેન્ક યુ.
મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવા. થેન્ક યુ.